મુંબઈમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 30/1/88 સમયસાર ગાથા 13 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 239.
નૈમિતિક ભાવ જ પ્રગટ થતો નથી. નૈમિતિક ભાવ તો નિમિત્તના સંબંધથી લક્ષ્ય થાય છે. કારણ છે, કોઈ પર્યાય જયારે ફરવું નક કરે તો નવું નફે થાય છે. આમ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી અને નિમિત્તનું લક્ષ છૂટી ગયું. નિમિત્તનું લક્ષ હોય તો નૈમિતિક કહેવાય, પણ સ્વભાવના લક્ષે નૈમિતિક ભાવ ક્યાં થાય? સ્વભાવ ભાવ પ્રગટ થાય. પછી અભેદના અનુભવ પછી સવિકલ્પ દિશામાં આવીને બીજાને સમજાવવું હોય ત્યારે અભેદ નહીં થયું. અભેદ જ્ઞેયમાં પર્યાય નો ભેદ કરે છે.
અભેદ જ્ઞેયમાં પર્યાય નો
ભેદ કરીને અને સંવર કહેવાય, નિર્જરા કહેવાય, મોક્ષ.
સંબંધ નિર્જરા મોક્ષ એ અભેદ જ્ઞેય કા ભેદ હે?
જ્ઞેય કા ભેદ હે?
ભેદ જ્ઞેય કા ભેદ?
વસ્તુ કા ભેદ નહીં હે? નહીં. સમય સાર પરમાત્મા શાસ્ત્ર છે, જીવ નામનો પ્રથમ અધિકાર પરિણામો છે. નવ તત્વોમાં, નવ પ્રકારના પરિણામમાં કે જે વ્યવહાર નો વિષય છે એમાં શુદ્ધ નહીંથી જોઈએ તો નવમાં અન્વય રૂપ જે સામાન્ય આત્મા છે, પર્યાયોના ભેદમાં પણ અભેદ રહેલો છે. નવ ભેદમાં એક અભેદ સામાન્ય, નવ વિશેષ છે. નવ પ્રકારના પરિણામો વિશેષ રૂપ છે પર્યાય. એમ સોનાનું દ્રષ્ટાંત આપ્યો હતો કે સોનાના નવ ઘાટ થાય તો નવે ઘાટમાં સોનું તો તેનું તે છે, સોનું બદલતું નથી. ઘાટ પલટે છે, ઘાટ નવા ઉત્પન્ન થાય છે અને જૂના નાશ થાય છે. ઉત્પાદન એ ઘાટ પલટતા ઘાટોમાં પણ ટકતું સોનું તો તેનું તે છે. ઘાટ પલટે પણ સોનું પલટે નહીં. પરિણામ બીજા 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 થાય પણ સોનું જે દ્રવ્ય રૂપ છે એ બીજા 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 રૂપે થતું નથી. સોનું તો તેનું તે, તેનું તે, તેનું તે, તેનું તે. પેલા ઘાટમાં જે સોનું હતું એ ઘાટનો વ્યય થયો અને બીજો ઘાટનો ઉત્પાદ થયો. એ વ્યય વખતે જે સોનું હતું એ જ બીજા પરિણામના ઉત્પાદ વખતે સોનું તેનું તે છે. પરિણામ બદલતા દ્રવ્ય સ્વભાવ બદલતો નથી. એમાં નવ તત્વોમાં જે પલટતા નવ તત્વો છે પર્યાયો, જીવ પણ પર્યાય છે. 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે ને એને વ્યવહાર જીવ કહેવામાં આવે છે. વ્યવહાર જીવ સમયે સમયે પલટે છે અને અજીવ એનો વિકલ્પ પણ પલટે છે અને કુલ પાપ પણ પલટા થયા કરે છે. એ નવે તત્વોના પરિણામની મધ્યમાં સોનું તેનું તે, તેનું તે, તેનું તે, એમ જીવ પણ તેનો તે, તેનો તે, તેનો તે. ઉપાસ વખતે પણ તે જ આત્મા છે, આશ્રમ વખતે પણ તે જ આત્મા છે. આશ્રમનો વેય જેને સંવર પ્રગટ થાય તો પણ તેનો તે આત્મા, આત્મા ને કઈ ફેરફાર આત્મામાં થતો નથી. વિદ્યાર્થીઓના આશ્રમ વખતે જે આત્મા હતો એનો એ આત્મા સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે ત્યારે પણ આત્મા તો તેનો તે છે. પરિણામ પલટતા સ્વભાવ પલટતો નથી, તેનો તે રહે છે. એમ નવ તત્વોમાં એટલે પરિણામોની મધ્યમાં શુદ્ધ નહીંથી જોઈએ તો, વ્યવહાર નહીંથી જોઈએ તો જીવ નવ પ્રકારનું દેખાય છે. વ્યવહાર નહીંની દ્રષ્ટિથી જોવામાં આવે, પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો જીવ નવ રૂપે દેખાય છે. એ વ્યવહાર નહીંની દ્રષ્ટિથી જોવાનું બંધ કરીને એક અનંત કાળથી નહીં પ્રગટશે એવી અંતરદૃષ્ટિ શુદ્ધ નહીંથી જોઈએ તો, શુદ્ધ નહીંથી જોઈએ તો એમ જીવન એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ પ્રગટ થઈ ગયો છે. નવ ભેદ દેખાતા નથી. સોનીને ફરટતા ઘાટમાં સોનું દેખાય છે અને ગ્રાહકને ફરટતા ઘાટમાં સોનું દેખાય છે એ પણ એને સોનું જુએ છે, પણ એ ખરેખર સોનું નથી. પલટતી અવસ્થાઓ છે, એ તો નાશ થાય છે, સોનું તો નાશ થતું નથી. એમાં નવ તત્વો પલટતા પર્યાયો એની મધ્યમાં શુદ્ધ નહીંથી જોઈએ તો એક ચૈતન્ય ચમત્કાર માત્ર શુદ્ધાત્મા પ્રગટરૂપ થઈ ગયો છે દેખાય છે. બીજા નવ તત્વો દેખાતા નથી. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. અવસ્થાને વિશે અવસ્થા તો છે, અવસ્થાના કાળે ભગવાન આત્મા ન્યારો જુદો ને જુદો છે. દિગોથી માનીને સિદ્ધ અવસ્થા થાય, કેટલી અવસ્થા થઈને કેટલી ગઈ, અનંત અવસ્થા થઈને અનંત અવસ્થા ગઈ, તો પણ જે નિગોધમાં તે સિદ્ધ મેં તે
જો નિગોધ મેં સોહી મુજ મેં
જો નિગોધ મેં સોહી મુજ મેં
સોહી મોક્ષ મજા
સોહી મોક્ષ મજા
નિશ્ચય ભેદ કછુ હે ના
નિશ્ચય ભેદ કછુ નહી ભેદ ગિને સંસાર. જો નિગોદ મેં સોહી મેં અને સોહી મોક્ષ મંજા નિશ્ચય ભેદ કછુ નહી તેનો તે છે. નિગોદમાં છે તે અત્યારે છે, સિદ્ધમાં પણ તેનો તે છે. તેને તે પકડાય દ્રષ્ટિમાં તો અનુભવ થાય, બીજું બીજું દેખાય તો અનુભવ ન થાય. બીજા બીજો બીજું બીજું રૂપ દેખાય છે, જીવનું નથી, ખરેખર અજીવનું છે. તેનો તે છે નિગોદમાં સોહી મુજમે સોહી મોક્ષ મુંજાર નિશ્ચય ભેદ કછુ નહી કઈ એમાં તફાવત નથી. ભેદ ગિને સંસાર ભેદ કોને દેખાય છે? નિગોદ નો જીવ, આ મનુષ્ય જીવાતે જ જીવ. પરિણામને ન જોતું, પલટતી અવસ્થાને ન જો, નિત્ય ધ્રુવ પરમાત્માને જો, તેનો તે તેનો તે તેનો તે આ એના માટે પ્રથમાન યોગમાં બહુ સારા દ્રષ્ટાંતો આવે છે. પ્રથમાન યોગમાં દ્રષ્ટાંત બહુ આવે છે. કે જે મરીચી ની પર્યાય વખતે આત્મા હતો તેનો તે આત્મા માવીર ની પર્યાય માં છે. પર્યાય પલટી, આત્મા પલટો નથી. એમ કૃષ્ણદેવ ભગવાન ના ભવો ની વાત આવે, એમ ભગવાન મહાવીર ના ભવો ની વાત આવે પર્યાયો ની. પણ આત્મા તો તેનો તે આત્મા પલટતો નથી. પર્યાય પલટવાથી આત્મા પલટતો નથી, તેનો તે છે. એમ જાતિ સ્મરણ થાય એને પણ આ જીવ એ મહાવીર ક્ષેત્રમાં હતો તેનો તે આ જીવ છે એમ બરાબર પરિણામને ગૌણ કરીને ધ્રુવને જોઈ શકાય છે. દ્રષ્ટાંત તો અનેક પ્રકારના દ્રષ્ટાંતો તો પ્રથમાન યોગના ઘણા આવે છે. પર્યાય દ્રષ્ટિ છે તે જ મિથ્યા દ્રષ્ટિ છે, અને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. આવું સૂત્ર છે કે આ નવ તત્વોમાં શુદ્ધ નૈતિ જોઈએ તો, એટલે અશુદ્ધ નૈતિ જોવાનું બંધ કરીને શુદ્ધ નૈતિ જોઈએ તો, એટલે કે વ્યવહાર નૈતિ ભિન્ન ભિન્ન અવસ્થાને જોવાનું બંધ કરીને એક અંતરદ્રષ્ટિથી સામાન્ય ધ્રુવને જોવામાં આવે તો જીવન એક તેનો તે એક તેનો તે ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ પ્રગટ થઈ રહ્યો છે. જ્ઞાનાનંદ આત્મા નાયક જ જણાય છે. પ્રમત્તની અવસ્થા હો કે અપ્રમત્તની અવસ્થાઓ હો, એ બધામાં જ્ઞાયક એક જુદો ને જુદો રહે છે. નથી પ્રમત રૂપ થતો કે નથી અપ્રમત રૂપે થતો. શુદ્ધ નૈતિ જોઈએ તો સરસી છે. વ્યવહાર નૈતિ જોવાનું બંધ કરો. વ્યવહાર નૈતિ જોતા સંસાર છે, અને શુદ્ધ નૈતિ જોતા મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે. વ્યવહાર નૈતિ જોતા પ્રયોજનની સિદ્ધિ થતી નથી, અને નિશ્ચય નૈતિ જોતા પ્રયોજનની સિદ્ધિ થાય છે. વ્યવહાર નૈતિ જોતા જીવ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે, અને નિશ્ચય નીતિ જોતા જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે. જીવ જ એક એકોહમ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશનું પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કઈ દેખાતા નથી. શું કહ્યું? એક અંતર્મુખ દ્રષ્ટિ કરતા એક શુદ્ધાત્મા દેખાય છે. જુદા જુદા નવ તત્વો દેખાતા નથી. નવ તત્વો ક્યારે દેખાતા હતા? કે આત્માને જોવાનું છોડીને અજીવનું લક્ષ કરતો હતો, નિમિત્તનું લક્ષ કરતો હતો, ત્યાં સુધી નવ તત્વો દેખાતા હતા. પણ જ્યાં નિમિત્તનું લક્ષ છૂટી ગયું તો નૈમિત્તિક ભાવો પણ પ્રગટ થતા અટકી ગયા, અને સ્વભાવ પર દ્રષ્ટિ દેતા સ્વભાવ ભાવ પ્રગટ થાય છે, પણ નૈમિત્તિક ભાવ પ્રગટ થતો નથી. અને એ સ્વભાવ ભાવ પ્રગટ થાય છે એ આત્મામાં અભેદ થઈને એક નાયક ભાવ નામને પામે છે. એ આત્મા થઈ ગયો. તે સિવાય જુદા જુદા નવ તત્વો કઈ દેખાતા નથી. અજીવના લક્ષે નવના ભેદ દેખાય છે. જીવના લક્ષે નવનો ભેદ જ ઉત્પન્ન થતો નથી તો દેખાય ક્યાંથી? એ તો દ્રષ્ટિ અપેક્ષા એ અભેદ ને જ્ઞાન અપેક્ષા એ પણ સંવર નિદ્રાના તત્વો ભેદો દેખાતા નથી. અનુભવના કાળે જો સંવર નિદ્રા દેખાય તો આત્મા દેખાતો નથી, કેમ કે સંવર નિદ્રા અજીવના સંબંધ થી દેખાય છે, જીવના સંબંધ થી સંવર નિદ્રા દેખાતો નથી. સુખનો વાત છે જરા, એ તો અભેદ થઈ ગયો પરિણામ થી, એ તો આત્મા થઈ ગયો. સંવર નિદ્રા ક્યાં છે? કોને સંવર નિદ્રા કહેવી? એ તો સવિકલ દશામાં આવતા સંવર નિદ્રાની વાત કરે, એ ભેદ દેખાય ત્યારે કર્મનો અભાવ દેખાય. પુંજપાપ દેખાય તો કર્મનો સદભાવ દેખાય, સંવર નિદ્રા દેખાય તો કર્મનો અભાવ દેખાય અને આત્મા દેખાય. તો સંવર નિદ્રા પણ દેખાતા નથી, એક અભેદ આત્મા દેખાય છે. જ્ઞાયક તો જ્ઞાયક છે, પર્યાયના નિશ્ચયમાં ભેદ દેખાતો નથી. દ્રષ્ટિના વિષયમાં પર્યાયનો ભેદ દેખાતો નથી અને જ્ઞેયના અભેદમાં પર્યાયનો ભેદ દેખાતો નથી. પર્યાય આને જાણે ને આને જાણે એવું કાંઈ છે નહીં, તો જ્ઞાયક જ છે. નહીં રહેતી નથી, કોઈ નહીના વિકલ્પ રહેતા નથી. નહીનો જ્ઞાતા છે પણ વિકલ્પ છે નહીં. અહીંયા તો એક વાર એમ કે છે કે જે નિમિત્તના સંબંધથી ન ઉત્પન્ન થાય છે, નિમિત્તનો લક્ષ છોડે તો એક ટંકોત્રી આત્મા દેખાય છે. જુદા જુદા નવ તત્વો હવે કાંઈ દેખાતા નથી. તે સિવાય એટલે એક સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. નવ તત્વો તો નિમિત્તના સંબંધથી નૈમિત્તિક દેખાતા હતા. નિમિત્તનો લક્ષ છૂટ્યું અને જ્ઞાયક ઉપાદાનનું લક્ષ આવ્યું ત્યારે નૈમિત્તિક ભાવનો જન્મ થતો નથી. નૈમિત્તિક કયો તો નિમિત્તના સંબંધની અપેક્ષા આવી જાય છે. સૂક્ષ્મ વાત છે. ઉપશમ સમ્યક દર્શન એ તો આગમ પદ્ધતિથી છે, કર્મના અભાવની અપેક્ષાથી ઉપશમ છે. બાકી તો આત્મ અભિમુખ પરિણામ સદુપયોગ છે બસ. ચાર ભાવો કર્મના સંબંધથી દેખાય છે, ઉપશમ ચોપશમ કાય ગૌદય. અહીંયા કે છે કર્મનો સંબંધ છૂટ્યો, આત્માનું લક્ષ થયું તો જુદા જુદા નવ તત્વો અભેદમાં ભેદ દેખાતો નથી. આમાં ફટ વિચાર આવે કે અનુભવ થયા તો સંવર નિદ્રા તો પ્રગટ થઈને પર્યાય, એનું લક્ષ પર્યાય ઉપર જાય છે. એ તો આત્મા જણાય છે, બીજું કઈ જણાતું નથી. એક વખત ની વાત છે, ગુરુદેવ પહેલેથી આવતા હતા રસ્તામાં સવારના પાંચ સાડા પાંચ ની વાત છે, ત્યારે ઉભા રહી ગયા. ઉભા રહી એટલે સમજો કઈ પણ હમણાં લાભ થશે આપણને. કે ભાઈ અભેદમાં ભેદ દેખાતો નથી, એવો શબ્દ નીકળ્યો, અભેદમાં ભેદ દેખાતો નથી. અને જો ભેદ દેખાય છે તો અભેદ દેખાતો નથી. અત્યાર સુધી અભેદ કેમ દેખાતો નથી? એ ભેદ દેખાય છે માટે. પર્યાય દેખાય છે ત્યાં સુધી દ્રવ્ય દેખાય જ નહીં. એટલે તો પર્યાય ને જોવાનું બંધ કરવાનું કરો તો દર્શન થશે દ્રવ્યના. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. આગળ ત્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણપણું, ઉપર કહ્યું તે રીતે જીવ તત્વનું જાણપણું જીવને નથી, ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ છે. વ્યવહાર નહીંથી જોયા કરે, વ્યવહાર નહીંનો વિષય તો નિમિત્ત છે, રાગ છે અથવા પર્યાયનો ભેદ છે. એ વ્યવહાર નહીંની દ્રષ્ટિથી જોવાનું બંધ કરીને એક અંતર્મુખ નિશ્ચયની દ્રષ્ટિથી જોવામાં આવે તો એક ચૈતન્ય ચમત્કાર માત્ર નાયક તત્વ દેખાય છે, કોઈ નવ તત્વના ભેદ દેખાતા. ત્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણપણું જીવને નથી, જીવ જીવને જાણતો નથી, જીવ અજીવને જાણે છે, ત્યાં સુધી જીવ દેખાતો. શું કહ્યું? જીવ જ્યાં સુધી અજીવને દેખે છે ત્યાં સુધી જીવ દેખાતો નથી. અજીવને દેખે છે એમ કહો, નિમિત્તને દેખે છે એમ કહો, કે ભેદને દેખે છે એમ કહો, તે બધું એકાર્થ વાચક છે. ભેદ પણ અજીવ છે, અજીવ તો અજીવ છે પણ ભેદ પણ અજીવ છે. એને પરદ્રવ્ય કહ્યું ભગવાને, પરદ્રવ્ય કહ્યો કે અજીવ કહ્યો. જીવ તત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે. વ્યવહાર દ્રષ્ટિ કહો, મિથ્યા દ્રષ્ટિ કહો, જુદા જુદા નવ તત્વોને માને છે. જુદા જુદા નવ તત્વોને જાણે ને માને છે એટલે શું? એ અહીં આવે છે. જો જુદા જુદા નવ તત્વોને માને છે, નવ તત્વો થી ભેદ શુદ્ધાત્મા છે એને જાણતો નથી. હવે જુદા જુદા નવ તત્વોને માને છે એનો ખુલાસો કરે છે કે નવ તત્વ કેમ જણાય છે, છે તો આત્મા એક રૂપ અને નવ રૂપે કેમ દેખાય છે જીવને, છે તો આ તો એક રૂપે અને છતાં નવ રૂપે કેમ દેખાય છે. જીવ પૂદગલના બંધ પર્યાય રૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે. નિમિત્તના સંગે જુએ છે, નિમિત્તને જુએ છે તો એ નવ તત્વો ભિન્ન ભિન્ન દેખાય છે. અજીવનું લક્ષ કરે તો નવ દેખાય છે, જીવનું લક્ષ કરે તો નવ દેખાતા. એ જો જીવ પૂદગલના બંધ પર્યાય રૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ જ્યારે શુદ્ધ નહીં થી જીવ પૂદગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે, જીવને જીવ પણ જાણે ને પૂદગલને પૂદગલ મુને જાણે, પૂદગલનું લક્ષ છૂટી જાય. ખરેખર તો જીવનું લક્ષ કરે છે ત્યારે પૂદગલ પૂદગલ રૂપે છે એમ પણ જણાતું નથી, પણ બે નો સંબંધ હતો એ અંતરદ્રષ્ટિ વડે તોડી નાખે જીવ. નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનાદિનો હોય તો છૂટી જાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ થી આત્મા નવ રૂપે દેખાતો હતો, એ નિમિત્ત નું અજીનું લક્ષ છોડ્યું અને શુદ્ધ નહીં થી એકલા શુદ્ધ આત્માને જુએ છે. તો એકલો એકલો આત્મા નવ રૂપે પરિણમતો નથી, અને અજીવના સંબંધે નવ રૂપે પરમે છે તે આત્મા નથી. આ દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિમાં આવ્યા વિના એનું સમ્યક પરિણમન થતું નથી. જીવ પૂદગલના બંધ પર્યાય દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ જ્યારે શુદ્ધ નહીં થી એટલે અંતર સન્મુખ નાયક ને સન્મુખ થઈને જોવે ને પૂતગલ નું લખ છોડી દે તો જીવ પૂતગલ નું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય પાપ આદિ સાત તત્વો કઈ પણ વસ્તુ નથી. સાત તત્વો જેવી કોઈ વસ્તુ નથી. દ્રષ્ટિના વિષયમાં તો નવ તત્વ નથી, પણ જ્યાં દ્રષ્ટિ દ્રેવ પર ગઈ ને દ્રષ્ટિ અભેદ થઈ એમાં નવ ના ભેદ દેખાતા નથી. એકદમ સૂક્ષ્મ વાત છે. આત્માને દેખે તો પર્યાય ના ભેદ દેખાતા નથી. પર્યાય ના ભેદ દેખાય તો આત્મા દેખાતો, કેમ કે પર્યાય ના ભેદ અજીવ ના લક્ષે થાય છે. જીવ ના લક્ષે પર્યાય ના ભેદ ઉત્પન્ન ન
થાય.
ઉત્પન્ન થાય જે પ્રગટ થાય છે ભેદો એને તો ભગવાન પરદ્રવ્ય કહે છે. તો જીવ ના સંબંધ થી કઈ પરદ્રવ્ય પ્રગટ થાય? એકદમ ભાવાત્મા બહુ સ્પષ્ટ કહ્યું. ઉપર આવી ગયું છે. એકલો એકલો પોતાની મેળે એ પુણ્ય પાપ રૂપે પ્રણમતો નથી, એમાં આવ્યું છે ઉપર પેલા પારામાં. મોક્ષ થવા યોગ ને મોક્ષ કરનારે બને મોક્ષ. કારણ કે એકને જ પોતાની મેળે પુણ્ય પાપ આશ્રમ સંવર્જરા બંધને મોક્ષની ઉત્પત્તિ સીધી બનતી નથી. તે બંને જીવ અને અજીવ છે, અર્થાત તે બબે માં એક જીવ છે અને બીજું અજીવ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ થી જોતા નવ ના ભેદ દેખાય છે. નિમિત્ત નું લક્ષ છૂટે ને નાયક નું લક્ષ આવે તો નૈમિત્તિક ભાવ દેખાતો નથી ને સ્વાભાવિક ભાવ પ્રગટ થાય છે. એ તો આત્મા બની જાય છે. એનું નામ જ્ઞેય છે. એનું નામ ધ્યેયભૂત આત્મા અને બીજો જ્ઞેયભૂત આત્મા. એક જૂનો અભેદ અને એક નવો અભેદ. એવો પણ ભેદ નહીં. શુદ્ધ નહી થી જીવ પૂતગલ નું નિસર્જન આદિ ત્યારે પુણ્ય પાપ આદિ સાત તત્વો કઈ પણ વસ્તુ નથી. નિમિત્ત નૈમિત્તિક ભાવથી થતા હતા. નિમિત્તના લક્ષે નૈમિત્તિક ભાવો પ્રગટ થતા હતા. એ સ્વભાવના લક્ષે નૈમિત્તિક ભાવ પ્રગટ ન થાય અને સ્વભાવના લક્ષે સ્વભાવ પર્યાય પ્રગટ થાય તો આત્મા બની જાય છે. નિમિત્ત નૈમિત્તિક ભાવથી થતા હતા. તે નિમિત્ત નૈમિત્તિક ભાવ જયારે મટી ગયો, સ્વભાવનો અવલંબન લીધું, નિમિત્ત નો સંબંધ છૂટી ગયો તો નૈમિત્તિક ભાવ પણ પ્રગટ થતો નથી. મટી ગયો ત્યારે જીવ પૂતગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ સ્થિત થઈ શકતી નથી. આગળ વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે. વસ્તુ તો દ્રવ્ય છે, આત્મા દ્રવ્ય છે અને એનો નિજ ભાવ પરમ પારણામિક ભાવ તો દ્રવ્યની સાથે જ અનાદ્યંત રહે છે. એ કઈ પ્રગટ થતો નથી. તથા નિમિત્ત નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે. એકદમ ગાથાનું રહસ્ય ખોલી નાખ્યું. દ્રવ્યનો નિજ ભાવ તો દ્રવ્યની સાથે રહે છે, તથા નિમિત્ત નૈમિત્તિક ભાવ નો તો અભાવ જ થાય છે. નિમિત્ત નું લક્ષ છૂટ્યું, નિમિત્ત નો સદભાવ અને અભાવ એવા સંબંધ થી નવ તત્વ દેખાતા હતા. હવે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે એને તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડતો
નથી.
એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ થી ત્રણેકાર રહિત છે. એવા સ્વભાવનું ભાન થતા નિમિત્ત નો લક્ષ છૂટી જાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ મટી જાય છે એમ કહ્યું. પેલા ઉત્પન્ન થતો હતો નિમિત્ત ના સંગે, હવે નિમિત્ત નો સંઘ છોડ્યો પરિણતિ એ, અને પરિણતિ દ્રેય સ્વભાવમાં ગઈ તો નૈમિત્તિક ભાવ ઉત્પન્ન થતો નથી, સ્વાભાવિક ભાવ ઉત્પન્ન થાય છે. અને એ સ્વભાવ ભાવ ઉત્પન્ન થયો તે તો આત્મા છે. પછી જયારે ભેદ થી સમજાવે ત્યારે તેને સંવનિદ્રા કહેવાય. સંવનિદ્રા જ્યાં ભેદ થી સમજાવ્યું ત્યાં કર્મ ના અભાવ ની અપેક્ષા આવી જાય. તો સમજાવવા માટે છે. બહુ સુખ છે. નૈમિત્તિક ભાવ નો અભાવ થાય એટલું લેવું, પર્યાય નો અભાવ નહીં. નૈમિત્તિક પર્યાય નો અભાવ થાય એમ લેવું.
ઉદયમાં આવેલી કર્મ નિમિત્ત એના નિમિત્તે થતો ભાવ
નૈમિત્તિક એમ. કર્મ નો અભાવ થયો, અભાવ થઈને થયું એ પણ નૈમિત્તિક. હવે કર્મ ના અભાવ થી આ થયું નથી, એ તો સ્વભાવ ના લક્ષે થયું છે. માટે સ્વભાવ ભાવ છે, સ્વભાવ ભાવ થી અભેદ છે એટલે આત્મા થઈ ગયો.
માટે નિમિત્ત નૈમિત્તિક ભાવ નો
મટી ગયો. નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાતો
દેખાતો નથી,
દેખાતો નથી. વ્યવહાર નહીં જોવો તો છે, પણ વ્યવહાર નીતિ જોવાનું બંધ કરે અને નિશ્ચય નીતિ શુદ્ધ નીતિ એક શુદ્ધ આત્માને જુએ તો એકલો એકલો આત્મા, એકલો એકલો આત્મા સંવનિજ્રાને મોક્ષ રૂપે પરમતો નથી. બીજાનો સંબંધ થાય તો સંવનિજ્રાને મોક્ષ રૂપે પરમે. જરા વાત સૂક્ષ્મ છે. તો સંવનિજ્રાને મોક્ષ રૂપે થતો નથી ના, એ તો શુદ્ધ ઉપયોગે થાય છે.
જેનું નામ સંવનિજ્રા મોક્ષ આપો તો ત્યાં
તો કર્મના અભાવ ની અપેક્ષા આવે. પણ સંવનિજ્રા મોક્ષ ના આપ નાપો આપને આત્મા થઈ ગયો તો કર્મના અભાવ ની એને અપેક્ષા લાગુ પડતી નથી. કર્મના અભાવ એ સાપેક્ષ પર્યાય થાય છે. આ પર્યાય તો નિરપેક્ષ થાય છે.
બહુ સરસ.
ઉપયોગ અભેદમાં ગયો અને અભેદ થયો, ઉપયોગ અભેદમાં ગયો અને અભેદ થયો, પછી ઉપયોગ નો ભેદ દેખાતો નથી તો નિમિત્ત ને નૈમિત્તિક નો ભેદ તો એક નિર્વિકલ ધ્યાન ની અવસ્થામાં શું હોય છે એનું વર્ણન આમાં લખીને.
ઉપયોગ કર્મ ની સાપેક્ષ નૈમિત્તિક અને સ્વભાવમાં સ્વભાવ સન્મુખ થયો તો આત્મા, આત્મા થયો તો નિમિત્ત નૈમિત્તિક ભાવ દેખાતો છે.
ઓહ પર્યાય નો ભેદ દેખાય છે ત્યાં સુધી અભેદ સામાન્ય દેખાતો નથી, અને અભેદ સામાન્ય દેખાય તો પર્યાય નો ભેદ દેખાતો નથી. તો પર્યાય નો ભેદ તો નિમિત્ત ના સંબંધ થી દેખાતો હતો, સભામાં ગયો ચડી ગયો એ તો.
હા
હા હા, એ તો ડેમ થઈ ગયો
બરાબર,
પાણી નું બરફ થઈ ગયો, પાણી હતું ને એનું બરફ થઈ ગયો. પાણી હતું પ્રવાહી, પર્યાયો પ્રવાહી છે, પણ એ જ્યાં ઉપયોગ અંદર માં ગયો, અભેદ માં અભેદ છો તો બરફ થઈ ગયો, ઢીમ થઈ ગયો, ફેરતા થઈ ગઈ. પછી ક્યાં આ પર્યાય ને આ દ્રવ્યો ભેદ દેખાતો? આ અનુભૂતિ ને અનુભૂતિ નો વિષય એવો ભેદ પણ દેખાતો એમ આવે છે શાસ્ત્રમાં. એકદમ સૂક્ષ્મ ટોપ મોસ્ટ વાત લખી છે, ટોપ મોસ્ટ. નિમિત્ત નૈમિત્તિક ભાવ નો તો અભાવ જ થાય છે, પ્રગટ થતો નથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ. એકલામાં નિમિત્ત નૈમિત્તિક ન હોય, બેકલામાં હોય, બ્રહ્મચારી હોય ને બાળક ન થાય, લગ્ન થાય તો બે ના ત્રણ ને ત્રણ ના ચાર, ગુરુદેવ કે બે ટાંગા હતા એમાં ચાર ટાંગા થયા, ચાર ના છ પછી છ કરોડિયો. આ દ્રષ્ટાંત આપતા હતા ગુરુદેવ. એકલા દ્રષ્ટિના વિષય તરફ દોરી લઈ જાય છે, વ્યવહાર નહીંના વિષયો છે પણ એનું લક્ષ છોડી દે તો તને દ્રષ્ટિનો વિષય હાથમાં આવશે. પર્યાય છે તો ખરી કે નહીં, પર્યાય જાણવી તો ખરી કે નહીં. અત્યારે તો કન્યા પધરાવો સાવધાન લગ્ન ની વાત ચાલે છે, એમાં પર્યાય છે કે નહીં? પર્યાય જાણવી જોઈએ. રામ બોલો ભાઈ રામ એ અત્યારે ન હોય, ટાણું આવ્યું કે અભેદ ને જોવાનું, ભેદ ને રહેવા દે ને જોવાનું. ભેદ ને જોયું તો નિમિત્ત દેખાશે, અભેદ ને જોયે તો નિમિત્તે નહીં દેખાય, નિમિત્તે પણ નહીં દેખાય. ભગવાન આત્મા નો દર્શન અને દર્શન ને દર્શન નો વિષય પણ અભેદ થઈ
જશે.
દર્શન અને દર્શન નો વિષય પણ અભેદ અનુભવ માં આવે છે. એનું નામ સમ્યક દર્શન, નિર્વિકલ ધ્યાન ના કાળ ની વાત ચાલે. પછી સવિકલ દશામાં આવી અને ભેદ કરીને બીજાને સમજાવે એ વિષય આખો જુદો થઈ ગયો. આ તો પાણીનું બરફ થવાની વાત છે. પાણીનું બહુ ઠંડી પડે ને ત્યારે પાણીના બરફ જામી જાય, નળ પણ ચાલે નહીં, એમ કોઈ કોઈ દેશમાં બને છે કે પાણીમાંથી નળ માંથી પાણી ન નીકળે.
પછી દર્શન અને દર્શન નો વિષય અભેદ થઈ જાય.
હવે ભેદ દેખાતો નથી એને કથન થી અભેદ કહેવામાં આવે. નિમિત્ત નૈમિત્તિક ભાવ નો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધ નહી થી જીવને જાણવાથી વ્યવહાર નહી થી જીવને જાણ્યો અનંતવાર. શાંતિભાઈ આવો જીવ છે, આવો જીવ છે, એક ઇન્દ્રિય ને બે ઇન્દ્રિય ને ત્રણ ઇન્દ્રિય ને આ મિથ્યા દ્રષ્ટિના સમ્યક દ્રષ્ટિ ને આ ચોથું ગુણ સ્થાન પાંચમું ને છઠ્ઠું એ નહીં બીજી ભાવો ભેદો દેખાતા નથી. ચૌદ ગુણસ્થાન તો મોથી જન્મેલા ભાવો છે, એ આત્માથી જન્મેલા ભાવો નથી. ભેદ નો જનક તો કર્મ છે, ભેદ નો જનક ભગવાન આત્મા નથી. સૂક્ષ્મ વાત છે, વધારે પડતી સારી ઊંચી. ભેદ નો ઉત્પાદક ભગવાન આત્મા નથી, નિષ્ક્રિય સક્રિય પરિણામ નો ઉત્પાદક નથી. શુદ્ધ આત્મા અશુદ્ધ રાગ ને ઉત્પન્ન કરે. માટે શુદ્ધ નહીં થી જીવને જાણવાથી જો એમ લખું, શુદ્ધ નહીં થી જીવને જાણવાથી જો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જો જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે આ જીવ છે, આ જીવ છે, આને પુંજપાપ કહેવાય, આ પુંજપાપ નું લક્ષણ તીવ્ર કસાય, મંદ કસાય, પુંજ નું લક્ષણ છે મંદ કસાય, પાપ નું લક્ષણ છે તીવ્ર કસાય, બે મળીને આશ્રવ, આશ્રવ માટે પૂતે બંધ, અને કર્મ નો સંબંધ છોડે તો સંવર, કર્મ નો સંબંધ વિશેષ છોડે આત્મા લો અવલોમ લે તો શુદ્ધિ ની વૃદ્ધિ નિર્જરા, કર્મ નો અભાવ થાય તો મોક્ષ. એમ જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, ભેદ ને જાણે, શુદ્ધ નહીં થી આત્માને જાણે નહીં, ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે, મિથ્યા દ્રષ્ટિ છે. એના ઉપર એક કળશ છે, લઈ લીધું, કળશ આઠમો છે. આ રીતે નવ તત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને, નવ તત્વોમાં છુપાયેલો આત્મા છે, નવ ઘાટમાં સોનું અનવ્ય પહેરેલું છે આત્મજ્યોતિને, જે વર્ણોના સમૂહમાં છુપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ. સુવર્ણ તો એકાકાર છે પણ મેલું હતું અને અગ્નિમાં તપાવે છે તો ઘણા પ્રકારના રંગ બેરંગ દેખાય છે, પણ પર્યાય બેરંગ દેખાય છે, સોનું તો એક ને એક કાઢે તેમ શુદ્ધ નહીંથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે આત્મજ્યોતિને. માટે હવે હે ભવ્ય જીવો, ઈરાને મોક્ષ એનાથી ભિન્ન એક રૂપ દેખો. આત્માને પરદ્રવ્યથી ભિન્ન અને એનાથી થતા નૈમિત્તિક અનેક પર્યાયો એનાથી ભિન્ન જુદો એકરૂપ દેખો, આદેશ છે, ઉપદેશ નથી. દેખો, દેખો એટલે દેખાશે એમ કે છે. દેખો આ જ્યોતિ પદે પદે અર્થાત પર્યાયે પર્યાયે એક રૂપ ચિત ચમત્કાર માત્ર ઉદ્યોગમાં છે. ગમે એટલી પર્યાયો પ્રગટ થાય તો આત્મા તો એક રૂપ દેખાય છે. દ્રષ્ટિ આત્મા ઉપર રાખ, પર્યાયનું જ્ઞાન સહજ થઈ જશે. પર્યાયનું જ્ઞાન કરવામાં પુરુષાર્થ નથી, દ્રવ્યનું જ્ઞાનને ભાન કરવામાં અનંતો પુરુષાર્થ છે. સોનું વેચાતું લેવું એમાં પૈસા જોઈએ, પછી સોનું આવશે તો ઘાટ તો થયા કરશે. આત્મા દ્રષ્ટિમાં આવ્યો મોક્ષ માર્ગ પ્રગટ થઈ જશે, તને પર્યાયનું જ્ઞાન પણ રહી જશે દ્રવ્યને જ્ઞાનની સાથે સાથે. ભાવાર્થ આત્મા સર્વતાઓમાં ભાવાર્થ બહુ સારો. આ આત્મા છે તો એકરૂપ, પણ સર્વ અવસ્થાઓમાં વિધ વિધ રૂપ દેખાતો હતો. વિધ વિધ એટલે અનેક પ્રકારે દેખાતો, અનેક પ્રકારે હતો નહીં પણ અનેક પ્રકારે દેખાતો હતો. આ મનુષ્ય જીવ, આ દેવજીવ, નારકી જીવ, આ એકેન્દ્રી, બે ઇન્દ્રી, આ મિથ્યા દ્રષ્ટિ, આ સમય દ્રષ્ટિ, અનેક રૂપે દેખાતો હતો. તેને શુદ્ધ નહીં, એક ચૈતન્ય ચમત્કાર માત્ર દેખાયો છે. તેથી હવે સદા એકાકાર એટલે એક સ્વરૂપ જો અનુભવ કરો, પર્યાય બુદ્ધિનો એકાંત ન રાખો, એકાંત મિથ્યા દ્રષ્ટિ છે, અને દ્રવ્ય દ્રષ્ટિમાં સમ્યક એકાંત થાય છે, સમ્યક એકાંત પૂર્વક અને એકાંત જ્ઞાન થાય છે, અને પર્યાય ને જોતા એ અનેકાંત જ્ઞાન થતું નથી. એકાંત દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છોડો, પર્યાય ના લક્ષે પર્યાય ને દ્રવ્ય નું બે નું જ્ઞાન ન થાય, અને દ્રવ્ય ના લક્ષે દ્રવ્ય નું યથાર્થ જ્ઞાન થાય, અને પર્યાય નું પણ યથાર્થ જ્ઞાન થાય. એમ પર્યાય બુદ્ધિ નો એકાંત ન રાખો, એમ શ્રી ગુરુઓ નો ઉપદેશ છે. હારનો દ્રષ્ટાંત આપ્યો છે, પોતે વિષય આવતા એમ લખ્યું છે કે મોહના નાશનો ઉપાય તો આત્માયો, પણ હજી મોહ નાશ થતો નથી, એની થોડીક વિધિ બાકી છે, મળી જાય ત્યારે મોહ નાશ પામે. જૈન દર્શન બહુ અપૂર્વ છે. જે દ્રષ્ટિનો વિષય કહે છે પર્યાયથી ભિન્ન સર્વથા, દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે અને દ્રષ્ટિ પ્રગટ થાય છે નવી, એ દ્રષ્ટિ એટલે પર્યાય, એ દ્રવ્યમાં અભેદ થાય ત્યારે સમય દર્શન થાય. હવે આવી વસ્તુ છે અટપટી, અટપટી
એક અભેદ બીજો
બીજો અભેદ થાય ત્યારે અનુભવ થાય, એક અભેદમાં અનુભવ ન થાય. અનુભવ નો વિષય એવો જૈનાચાર્ય ભગવાને બહુ ખોલ્યું છે વિસ્તાર, બાળક પણ સમજી શકે એવું. અભ્રચંદ આચાર્યમાં છે કરતા કર્મ ને ક્રિયાનો ઉત્તરોત્તર ક્ષણે વિલીન પામતા આખરે નિષ્ક્રિય આત્માની પ્રાપ્તિ થાય છે, રાગરહિત ક્રિયા રહી જાય. પણ આમાં તો બહુ સ્પષ્ટ છે કર્ણલબ્ધિના પરિણામ આવે છે, પછી જીવ મધ્યસ્થ થાય ત્યારે અનુભવ થાય. પર્યાયની રહિત આત્મા છે એ તો નહીં પક્ષ છે, અને જયારે રહિત સંધાન થાય બળવાન ત્યારે પર્યાયથી સહિત થઈ જાય છે. સહિત થાય છે તો શ્રદ્ધા સાચી થાય છે, કે રહિત માન માંડ આવ્યો ને વળી સહિત થતો શ્રદ્ધા વહી જશે ને શ્રદ્ધા ત્યારે પ્રગટ થાય છે. રહિત નું શ્રદ્ધાંત ને સહિત નું જ્ઞાન સમય એક, સમય એ વિષય જયશન આચાર્ય ભગવાને 80 નંબરની ગાથામાં અજ્ઞાનતા દ્રવ્યો પર્યાયને જાણતા પોતાના આત્માને જાણે ત્યારે બહુ વિષય થાય છે. એના બે અર્થ થઈ શકે છે, એક અર્યંતના દ્રવ્યગુણ પર્યાય જેવો આપતો આત્મા છે એટલે અર્યંતની પર્યાય પ્રગટ છે, અને મારામાં એ કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે એમ પણ અર્થ લેવાય, એમ ગુરુદેવે અર્થ લીધો છે. કેમ કે ત્રણેય સરખું નથી, અર્યંતની પર્યાય કેવળ જ્ઞાન પ્રગટ છે, ના એ મિથ્યા દ્રષ્ટિને કેવળ જ્ઞાન પ્રગટ નથી, જ્ઞાન પ્રગટ છે. ઉપયોગ પ્રગટ છે, પણ ભાવ શુદ્ધ જ્ઞાને પ્રગટ નથી ને કેવળ જ્ઞાને પ્રગટ નથી, ઉપયોગથી મેળવે તો મળી જાય. ભાઈ એક વિશાળ દ્રષ્ટિથી વિચારવાનું છે, આમાં સંકોચિત દ્રષ્ટિ ના આવે. કે અનંતમાં દ્રવ્યગુણ પર્યાય એ તો કેવળ જ્ઞાન છે, ત્યાં રાગ નથી અને એમાં એ રાગ નથી, એ લ્યો ત્યાં સુધી બરાબર છે. એમાં રાગ નથી પર્યાયમાં, અને આની પર્યાયમાં પણ રાગ નથી. આની પર્યાયમાં ચિત્ત વિવર્તન ઉપયોગ જાણવાની ક્રિયા જ્ઞપ્તિ ક્રિયા છે. વાય જ્ઞપ્તિ ક્રિયા ના અહીંયા જ્ઞપ્તિ ક્રિયા, પણ વાત કેવળ જ્ઞાન છે ના અહીંયા કેવળ જ્ઞાન નથી, માટે અહીંયા શક્તિ રૂપ લેવું. એમ પ્રગટ થવાની શક્તિ અંદર પડી છે, એમ કાળે પ્રગટ થશે.
પરિણામી લ્યો પરિણામી દેખાય, કરતા નતો સામે કરતા દેખાય. આ વસ્તુ સ્વરૂપ
બધા નહીં પક્ષો છૂટી જાય, નીચે નિરાવરણ છું, અખંડ છું, એક છું, નિષ્ક્રિય છું, અપરિણામ છું, બધા લેવા. પણ એમાં વિધિ નિષેધની
રાગ નો ભોગ થાય છે.
वो सक्रिय निष्क्रिय का लिया पीछे ज्ञायक की बात, ज्ञान तो ज्ञायक हो जाता है, पर्याय का सक्रिय धर्म नहीं छूटता है. निष्क्रिय हूँ ऐसा ध्यान करे तो भी राग से रहित हो जाती है, इसलिए निष्क्रिय कहते हैं, तो भी उसका सक्रियपना नहीं छूटता है.
अंदर में निष्क्रिय सक्रिय दो धर्म वाला एक में ज्ञान में एक समय में आ जाता है
बराबर.
મગર એ નિષ્ક્રિય અને એ સક્રિય એસા ભેદ પક્ષ નહીં. વસ્તુ તો જેવી છે એ જ્ઞાન માં આવે, નિષ્ક્રિય તો નિષ્ક્રિય છે. નાયક નાયક પોતે નિષ્ક્રિય પણ છે અને જ્ઞાયક પોતે સક્રિય છે, પર્યાય સક્રિય નથી,
જ્ઞાયક સક્રિય છે.
પર્યાય પરથી તો ખસી જાઓ, સમજાવવા માટે પર્યાય સક્રિય. પણ જે અનુભવ થયો તો જ્ઞાયક પોતે નિષ્ક્રિય છે અને જ્ઞાયક પોતે સક્રિય છે. એ નિષ્ક્રિય છે અને સક્રિય છે એ બે ધર્મને ઉપર એક સમયમાં જાણે ત્યારે અનુભવ થાય.
અપરિણામી દ્રવ્યની વાત કરી,
જ્ઞાયક જ છું બસ. હવે જ્ઞાયક છું એમાં સક્રિય પણ છે કે નિષ્ક્રિય હું જાણતો નથી, હું તો જાણનાર છું, હું તો જ્ઞાયક છું બસ. પછી સમજાવવા માટે એ વાતો બધી થાય. બાકી નાયક
અપરિણામી તો નાયક અને પરિણામી તો
નાયક જ છે. એક નામ અનંત ધર્મ સમય કે છે,
બહુ
સરસ. જે સ્વરૂપ જીવતો નામ સ્વરૂપ જીવતો નામ સ્વરૂપ છે. તે વખતે બધા સાધક થયો આપણે પ્રશ્ન ઉઠાવ્યો, કર્મ નો સબંધ અબદ્ધ છું ને બધ છું બે નું જ્ઞાન થાય. એટલું વિશાળ છે
ક્યાં બોલતા,
પહોળાઈ બહુ છે, પહોળો બહુ છે,
બહુ
પહોળો
જ્ઞાયક તો બહુ પહોળો છે.
અનંત ધર્મ ને
ઠોસ છે,
અનંત ધર્મ ને પી ગયો છે
તો બી ઠોસ છે.
આત્મા
નિષ્ક્રિય છે, આત્મા સક્રિય છે, પર્યાય સક્રિય છે, ના લેવું.
જ્ઞાયક
સક્રિય છે, પણ એ વખતે નિષ્ક્રિય અને સક્રિય બે વિકલ્પ રહેતા નથી. બે ધર્મ નો જ્ઞાતા થઈએ, અનુભવ ના થાય. બે ધર્મો ને જ્ઞાન જાણે છે, પરમાનંદ પ્રગટ થાય છે, આત્માને કોણ જાણતો હશે, કેવડી જાણતો હશે કે પોતે ને પોતે જાણે પરિણામી આત્માને, તો પ્રિયદર્શી થતી છે કે નહીં?
બધા
હવે પોરો છે દેખાય આવ્યો, મોટો અરુસો દેખાય આવ્યો, બધું એમાં દેખાય આવ્યું, છતાં હશે.
જાણેલાની પ્રતીતિ તો આવે, નાયક જણાયો તો નાયક થઈ હું એમ પ્રતીતિ તો એટલી સ્થિરતા થઈ આનંદ અને પર્યાય અંદર માં અભેદ થી અનુભવ થયો એ તો આત્મા થઈ. ભેદ કર્મકૃત છે, ભેદ વસ્તુ કર્મકૃત નથી. પાણી પાણી મેલું માટીના સંગે પર્યાય મેલી થઈ, વ્યવહારે પાણીની પર્યાય નીચે તો માટીની પર્યાય. એક પર્યાયને બે દ્રષ્ટિકોણથી જુએ છે અને નિશ્ચયના પક્ષમાં ચાલ્યો જાય છે કે ખરેખર માટીની જ અવસ્થા છે, પાણીની અવસ્થા. કેમ કે પાણીની સાથે એ અવસ્થા મળતી નથી અને માટીની સાથે મળતી છે, માટે માટીની જ અવસ્થા છે. ફટકડી નાખી મેલનો વ્યય થયો, નિર્મળ પર્યાય જેવું ઉત્પાદ છે. હવે નવીન પર્યાય કઈ એ તો ખ્યાલ આવ્યો, પણ નિર્મળ પર્યાય પાણીથી જુદી મને પાડી દો.
પાણી
જ્ઞાન જ છે ક્રિયાકાર.
એટલે જ્ઞાન માં ગાય ગણો તો એ આત્મા થઈ ગયું, એમ એનું પાણી થઈ ગયું. કોઈ સાયન્ટિફિક ને તમે પાણી ને પાણી ની પર્યાય જુદી નહીં પાડી શકે, માટી જુદી પાડી શકે.
આ સરસ પરિણામી પરમ પરિણામી.
પરમ પરિણામી ક્યાં આવ્યું?
એનો પરિણામ પાણી ભાવમાં આપેલો જે ચમક છે એને, જે અરીસાની હોય છે.
હવે પાણીની અવસ્થા પ્રગટ થઈ, અને પાણી તો પહેલેથી હતું, હવે અવસ્થા પ્રગટ થઈ અને પાણી, એ બે નો તમે મને કોઈ સાયન્ટિસ્ટ ને બતાવો કે આમાં ભેદ બતાવી દે કે આ પર્યાય ના થયું. ઉપયોગમાં ઉપયોગ છે, પછી ઉપયોગ અનન્ય થઈને આત્મા છે. ઉપયોગ અનન્ય થઈને ઉપયોગ ના રહ્યો, આત્મા થઈ ગયા. પાણીના દ્રષ્ટાંતથી એવી રીતે અભેદ થાય છે ઉપયોગ છે અનન્ય આત્મા, એ ખ્યાલ આવે. પણ એમાં પાણી ને પાણી ની પર્યાય છે તો જુદી, જુદી દેખાતી અભેદ ને થયું. પર્યાય તો પર્યાય રૂપે રહે છે, બહુ જીવું છે. આ તો કહું છું કે એવી રીતે થાય છે
ભાઈ. આ તો પરિણામી આત્મનિર્ણય,
પરિણામી આત્મનિર્ણય. કેમ કે પર્યાય છે એ
એવો
નથી,
એવો અભેદ નહી,
કથનચિત છે.
એ પણ સવિકલ દશામાં આવ્યા પછી ખબર પડે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો કઈ
ખબર,
એ તો આનંદમાં મગ્ન છે. વરસાદ ને બહુ પીવું, પાણી બરફ થઈ ગયું, ડીમ થઈ ગયું. શુદ્ધ ઉપયોગ થયો ને, ઉપયોગ થી અનન્ય થઈને આત્મા થઈ ગયો.
બિલકુલ એવી સ્ટાઈલ છે આપ વાં બોલે
રોજાવાદમાં.
ભેદ દિખાઈ દેતા નહીં હૈ,
ભેદ હોને પર ભી ભેદ દિખતા નહીં હૈ, એસા કહા થા નિર્વિકલ્પ.
હા બિલકુલ એસા હી લગતા થા અભી,
કેબી લગતા
થા કે કોણ એ જતો બરાબર છે.
હા હા
નીકળી
बिल्कुल नए पूर्व प्रमाण हो जाता है,
नए पूर्व प्रमाण हो जाता है। હવે મારે બીજું કઈ કેવું નથી, તમારું કઈ મારે
સાંભળવું
નથી, આ ઘર તમારું છે, બેસવું હોય તો બેસવું, અમારે હવે આનાથી વધારે કઈ કેવું નથી, તમારી વાત
કહે
આપડે ધંધો 415 કરતા થઈ પૂરી કરી એ બહુ લીધું થોડી સમજી ગયા, પણ ઠીક નહીં શું છે એ કોઈએ મને પૂછેલું નહીં, અંદર ભર્યું હતું કે કોઈ ઘરાક મળે, આ કે કઈ હીરા આપવા છે પણ ઘરાક તો જોઈ એ હું ઘરાક ગોતતો, ઘરાક મળતું નથી, સમજી ગયા, ઘરાક મળ્યો શું એમ કોઈ દિવસ એનો પરિચય મને નહીં, એ સમજશે કે નહીં સમજે, એનો અભ્યાસ કેટલો છે મને કઈ ખબર નહીં, બિલકુલ એકદમ અપરિચિત, વ્યાખ્યાનમાં એને સાંભળ્યું અને માગણી કરી, ત્રણ વાગે આવ્યા, બે ચાર પાંચ બહેનો એના ગામના અને બીજા બે ભાઈઓ ચાર પાંચ આપણા મોરબી વાળા હતા
હિન્દુ
અને પ્રેમચંદજી બધા હતા આપણા બરાબર, બસ એ બંગલે આવ્યા અને એને પૂછ્યું ઘરા કયું હતું તમારે,
છુપુર રાખવા નીકળ્યું,
જુદાઈ ભાસતી નહીં હે, જુદાઈ હોને પર ભી જુદાઈ ભાસતી નહીં હે,
ઈ મરુ છે,
જુદાઈ તો હે
એટલે જુદાઈ તો કાયમ રહી જાય છે,
રહી જાય છે કાયમ,
પણ જુદાઈ હોવા છતાં જુદાઈ ભાસતી નથી, જુદાઈ ભી જુદા હો જાતી હે,
પાણી નું દળ અને પર્યાય નિર્મળ થઈ, નિર્મળ પર્યાય તો સમય સમય બે થાય છે, બીજી પર્યાય થાય છે, પણ ભેદ દેખાતો
નથી, ભેદ નંબર 1 ના ભેદ નંબર 2
ટીકાળ ભેદ છે, ક્ષણિક પૈસાની ખાય અનુભવના કાળ બરાબર છે, કર્તવ્યજી ભેદ કહેવાય,
આપતો ભાઈ થઈ ગયો આપતો પણ મુશ્કેલો ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ સમય પર આપણે કહે છે કે હું જે આ ભાવ કહેવા માંગુ છું તે અંતરના આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો, કારણ કે આ અનુભવ પ્રધાન શાસ્ત્ર છે. તેમાં તેમાં મારા વર્તતા સ્વ આત્મ વૈભવ વડે કહેવાય છે. આમ કહીને છઠ્ઠી ગાથા શરૂ કરતા આચાર્ય ભગવાન કહે છે કે દ્રવ્ય અપ્રમત નથી અને પ્રમત નથી, એટલે કે એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એ જ્ઞાનના અખંડ છું.
અજ્ઞાયકનું બીજું નામ
હજારો વાર આવ જાત કરે છે, તે ભૂમિકામાં વર્તતા મહામુનિનો આ કથન છે. સમય પ્રાપ્ત એટલે સમય સાથ રૂપી ભીજણું, જેમ રાજાને મળવા ભેજું આપવું પડે છે તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશા સ્વરૂપ પરમાત્મ દશા પ્રગટ કરવા સમયસાર જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ આત્મા તેની પરિણતિ રૂપે જો આપે પરમાત્મ દશા ચિત્ત દશા પ્રગટ થાય છે. આ શબ્દ બ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા એકત્વ વિભક્ત આત્માને પ્રમાણ કરજો, આ જ પાડજો, કલ્પના કરશો નહીં. આનું બહુમાન કરનાર પણ મહાભાગ્યશાળી છે.
ઓર અનુભવ હોતા તો ભી ગાયક હી હૈ.
અંતર કહીને જ્ઞાન પ્રસન્ન ચારિત્ર એ પર્યાય વિતરાગી થઈને એને પેટી પડે છે
પરમાત્મા દશાની.
પરમાત્મા ને પર્યાય ભેટ નું આપે છે. વર્તમાન તમારું જ્ઞાન પ્રગટ છું કે જે જ્ઞાન માં હું જણાવું છું, હું તમારા જ્ઞાનથી જુદો છું, પણ જાણવાની ક્રિયા તો તમારામાં થઈ નહી, મારા કારણે છે કે તમારા કારણે, તો તમારા કારણે છે. જાણવાની ક્રિયા તો થાય છે ને સમયે સમયે જાણવાની ક્રિયા, તો જે જ્ઞાન થાય છે એમાં પર ગ્રહો જણાય છે. જ્ઞેયો છે આ બધા જ્ઞેયો કહેવાય, જ્ઞાનના વિષયને જ્ઞેય કહેવાય, જ્ઞાનને જ્ઞાન કહેવાય, અને જ્ઞાનમાં જે વિષયો જણાય એનું નામ જ્ઞેય. એ જ્ઞેયો તમારા જ્ઞાનમાં જણાય છે, એ દર્પણમાં બીજા પ્રકારનું જણાય એમ બરાબર. હવે તમારે એમ લેવું કે મને મારું જ્ઞાન જણાય છે, જ્યાં જ્ઞાન જણાય છે ને જ્ઞાન જ્ઞાનમાં સમજી જશે ત્યારે એ જાણનાર તમને આત્મા જણાશે. એ જ્ઞાનની જે અવસ્થા છે એ કોઈ ને કોઈ પદાર્થ ની હોય, આત્મા નામનો પદાર્થ છે જેનું નામ જ્ઞાયક છે, એટલે જ્ઞાન ગુણથી ભરેલો છે, એટલે એનું નામ જ્ઞાયક. હવે એ જ્ઞાયકની વિશેષ અવસ્થા થઈ, જ્ઞાનની ક્રિયા થઈ. તો જ્ઞાનની ક્રિયા જેની છે એમાં એક નાયક ગણાય જાય, એના માટે કૃતજ્ઞતા પૂર્વક ખ્યાલ આવશે. દીપક છે, દીપક એનું નામ પ્રકાશક છે, પ્રકાશક. અને એની દીવાની જે અવસ્થા થઈ એનું નામ પ્રકાશ, પ્રકાશક અને પ્રકાશ. પ્રકાશક ને દ્રવ્ય કહેવાય અને પ્રકાશ ને એની અવસ્થા કહેવાય, પર્યાય કહેવાય, હાલત કહેવાય, પરિણામ કહેવાય. બરાબર, એ પ્રકાશમાં ઘટપટાથી બધું ગણાય છે. તો તમને પૂછું રાત્રે કે આ પ્રકાશમાં શું ગણાય છે, તો તમે એમ જ જવાબ આપશો કે આ બધું ગણાય છે, એટલે તમે નાપાસ થઈ જશો. તમારે એમ કહેવાની જરૂર હતી કે પ્રકાશમાં દીપક જણાય છે, પ્રકાશ જેનો છે એને પ્રસિદ્ધ કરે છે, પ્રકાશ જેનો છે એને જ પ્રસિદ્ધ કરે ને.
આ બધું તો એમાં જણાઈ જાય છે, પ્રસિદ્ધિમાં જણાય
છે. એટલે તમારા જ્ઞાનમાં નાયક જણાઈ ગયો છે, પણ તમારું લક્ષ્ય નથી, તમારું લક્ષ્ય પ્રેમ ઉપર છે. એટલે મને આ જણાય છે, આ જણાય છે, એટલે એમાં મોહ રાગ દ્વેષ થયા કરે છે.
જ્ઞેય પર લક્ષ્યને ઠરવા માટે શું
એ કહ્યું ને, જણાતું નથી, આ નેપકિન જણાતો નથી, એમ તમારે કરવું પડશે. આના કરતા તો તમે નથી, પણ આ જણાતું પણ નથી. ત્યારે ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જશે અને એક નવું જ્ઞાન બની જશે, એમાં તમારો આત્મા જણાઈ જશે. છે તો આટલું જાણનાર જણાય છે, બીજું કઈ જણાતો મને આ હાથ જણાય તો હાથ ઊંચો નીચો કરવું એ આવે પ્રશ્ન, પણ હાથ જ જણાતો નથી ને. તમારો દેહ તમને જણાતો નથી ને, દેહ જણાય તો દેહ મારો, પણ દેહ જ જણાય નહીં, જ્ઞાન જણાય તો પછી મોહ ક્યાંથી થાય, થોડો રાગ આવે દેહ પ્રત્યે, એનાથી જ્ઞાન જુદું પડી ગયું છે. એટલે જ્ઞાન જાણનાર ને જાણતા જાણતા દેહ ને જાણે જાણે બસ. ખરેખર રાગ થતો નથી, જ્ઞાન થાય છે. રાગ થાય એ પણ જ્ઞાનમાં જણાય કે એ જ જ્ઞાનમાં જ્ઞાય કરે છે, એટલો રાગ ના જણાય. ખરેખર રાગ થતો નથી,
રાગ થતો નથી ભાઈ ને, એકલો રાગ જણાતો પણ નથી.
જ્ઞાન જણાય છે, પછી જ્ઞાન ને જાણતા જાણતા થોડો રાગ આવ્યો છે, જણાઈ જાય. પછી
જ્ઞાન જણાય,
જ્ઞાન
ઉપર
દ્રષ્ટિ જાય, એટલે જ્ઞાયક પર જવાની છે. એમ કે જ્ઞાન અને જ્ઞાની સર્વથા ભિન્ન નથી, એવો પાઠ છે. જ્ઞાન ને જાણતા જ્ઞાની જણાઈ જાય, એટલે જ્ઞાયક જણાય જાય. પ્રકાશ ને તમે પ્રકાશમાં તમને શું જણાય કે ઘડો, પછી કે ઘડો જણાતો પ્રકાશ જણાય કેમ રહ્યો ને, તો જ્યાં પ્રકાશ જણાય છે ત્યાં દીપક આવી જશે. પ્રકાશ પ્રકાશ ને દીપક તો એક વસ્તુ છે, બે વસ્તુ નથી.
દીપક
ને
પ્રકાશ તે દીપક જ છે.
જે જેનું હોય તે જ હોય. પ્રકાશ દીપક નો છે તો પ્રકાશ તે દીપક જ છે, જ્ઞાન તે આત્મા જ છે, જ્ઞાન છે તે આત્મા જ છે. આત્મા ને જ્ઞાન જુદા નથી, એમ શરીર અને આત્મા જુદા છે, એમ જ્ઞાન ને આત્મા જુદા નથી. એમ દુઃખ અને આત્મા જુદા છે, એમ જ્ઞાન ને આત્મા જુદા નથી. એમ સાકર નો ડબો ભીન ને સાકર ભીન, અને સાકર નો મેલ છે એ સાકર થી ભીન છે, પણ સાકર નું ગળપણ સાકર થી જુદું છે
નહીં,
એક વસ્તુ છે.